श्री सौरभ भाई, आ केंद्रना संचालक श्रीओ, साधक भाइयों ने बहनों, सवारे ज्यां विषय में छोड़ो छे ते पछी आगळ वधवा करता के लांबो जे प्रश्न छे एनो जवाब आपी दो। नाड्योपनिषद करीने एक उपनिषद छे, नाड्योपनिषद એમાં નાડી વિજ્ઞાન આપેલું છે। નાડી એ શબ્દ સંસ્કૃત છે, આજે એને કહેવાય છે નેટવર્ક। નેટવર્ક શું છે, કેવી રીતે કામ કરે છે એનું એમાં ઇન્ફોર્મેશન આપેલી છે। એમાં એમ કહેલું છે કે સમગ્ર જગતમાં જુદા જુદા સ્તરનું નેટવર્ક તૈયાર થયેલ છે, આખે બ્રહ્માંડમાં ફેલાયેલું છે। ભૌતિક ક્ષેત્રનું નેટવર્ક પણ છે, જેનો ઉપયોગ આપણે મોબાઈલમાં કરતા હોઈએ છીએ, ટાવર્સ વગેરે દ્વારા કરતા હોઈએ છીએ। આ ભૌતિક ક્ષેત્રનું, ભૌતિક લેવલનું નેટવર્ક છે, પણ એ પ્રમાણે સૂક્ષ્મ પાર્થિવ સ્તરનું પણ નેટવર્ક છે, પ્રાણમય લેવલનું પણ નેટવર્ક છે, મનોમય લેવલનું પણ નેટવર્ક છે, અને એ પ્રમાણે સાયકિક લેવલનું પણ નેટવર્ક છે અને આત્મિક લેવલનું પણ નેટવર્ક છે। જુદા જુદા પ્રકારના નેટવર્ક હોય છે, અને આ દ્વારા જ્યારે કોઈ એક વાઇબ્રેશન, કોઈ આંદોલન તમે નિર્માણ કરતા હો છો, ત્યારે એ આંદોલન એ નેટવર્ક દ્વારા પ્રવાસ કરતું હોય છે અને જે ઈચ્છિત સ્થળે જઈને ત્યાં પહોંચે છે। તમે ઘણી વખત જીવનમાં જોતા હશો કે અમુક કોઈ વ્યક્તિ જેના ઘણા વર્ષો તમે મળ્યા હતા, અચાનક યાદ કરે છે અને અચાનક આવી જાય છે અને કહે છે, અરે હું તો તમને યાદ કરતો હતો, બીકોઝ એ ત્રણ દિવસથી જે વાઇબ્રેશન્સ હતા એ વાઇબ્રેશન હી હેડ કોટ ઇટ, એણે પકડી લેલા હોય છે અને એને અંદરથી ઈચ્છા નિર્માણ થશે કે મારે જઈને મળવું જોઈએ અને આવી જાય છે, સમજી જાય। ઘણી વખત તમને એવું થશે, સાધક તરીકેના અનુભવ તમે જુઓ, અમુક નાનકડી વસ્તુ ખાવાની ઈચ્છા થઈ હોય, ઈચ્છા થાય છે, તમે ભૂલી જાઓ છો અને આશ્ચર્ય એવું છે કે એક બે દિવસમાં એ તમારા તાળીમાં પીરસવામાં આવે છે। ધીસ ઇઝ નેટવર્ક, સમજી ગયા તમે? આ નેટવર્કનું પરિણામ છે, મેસેજીસ જતા હોય છે, મેસેજીસ આવતા હોય છે। આ જ પ્રકારનું નેટવર્ક આપણા શરીરમાં પણ છે। આપણા જે ત્રણ શરીરોની વાત કરતા હતા આપણે, કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, એમને પણ એકબીજા સાથે કનેક્શન્સ છે। એ નાડી વિજ્ઞાન સિવાય એનું એક્સપ્લેનેશન મળતું નથી આપણને। નાડ્યોપનિષદ એ આ એક્સપ્લેનેશન આપવા માટે જ છે વસ્તુઓ। શબ્દો આપણને પરિચિત છે, પણ એ શા માટે વાપર્યા છે આપણને ખબર નથી। આ હું જે શબ્દો વાપરીશ ને એ તમે કહેશો, હા તમે સાંભળેલા છે। નાડ્યોપનિષદમાં કહેવાયેલું છે કે તમારું સ્થૂળ શરીર અને તમારું સૂક્ષ્મ શરીર આ બંને જોડનારો એક તંતુ છે, જેને ઈડા નાડી કહેવામાં આવે છે। ઈડાનો અર્થ છે સ્થૂળ કરવું, ભૌતિક કરવું, ઘનીભૂત કરવું, ઈડા શબ્દનો અર્થ આ છે। સૂક્ષ્મ શરીર જ્યારે ઘનભૂત થવાનો, પોતે એક ભૌતિક શરીર પોતાની આજુબાજુ ગોઠવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ ઈડાનાડી દ્વારા કાર્ય કરતો હોય છે, એને કહે છે ઈડાનાડી। જ્યારે તમારું સૂક્ષ્મ શરીર અને કારણ શરીર જે જોડાયેલું છે એને કહેવાય છે પિંગલાનાડી। આ શબ્દો તમને એટલા પરિચિત છે કે મારે કહેવાની જરૂર નહીં, તમારે એ પિંગલાનાડી છે। અને તમારું કારણ શરીર, વ્યક્તિગત કારણ શરીર અને વૈશ્વિક શરીર છે, જે વિશ્વ પુરુષ છે, એ વિશ્વ પુરુષ સાથે પણ તમારું કારણ શરીર જોડાયેલું છે, એને કહેવાય છે સુષુમ્ના નાડી। એના માટે બીજા બે શબ્દો છે, એક કહેવાય છે હિતાનાડી, એમ કહેવાય છે એને હિતાનાડી છે, બીજાને કહેવાય છે સુષુમ્ના નાડી। આ બંને શબ્દો વાપરવામાં આવે છે એમાં। બીજો એક શબ્દ છે એને કહેવાય છે સંહિતાનાડી, કહેવામાં આવે છે સંહિતાનાડી। આ ત્રણ શબ્દો વાપરેલા છે આના માટે। સુષુમ્નાનો અર્થ છે સુતેલી, સુષુપ્ત, અવિકસિત, જેની દ્વારા તમે હજી જે નેટવર્ક તમે વાપરી શકતા નથી, એ સમજી ગયા તમે? વિશ્વાત્મા સાથે, વિશ્વ પુરુષ સાથે હજી સુધી પ્રત્યક્ષ સંદર્ભ આ સ્થાપી શકતા નથી સંપર્ક, એટલે એ સુષુપ્ત છે। હિતા એટલે મૂકેલી, દટાઈ ગયેલી, હિતા શબ્દોનો સંસ્કૃત છે હિતા સંસ્થાપિતા ઇત્યર્થ, હા સમજી ગયા તમે? તો આ એવી નાડી છે કે જે દટાઈ ગયેલી છે અને તમને ખબર પણ નથી, કે આવી આ પ્રકારે નાડી છે ને, આપણે એ ક્ષમતા વિકસાવી શકીએ છીએ. આપણા સંકલ્પો જો પ્રભુના સંકલ્પોને મળતા હોય તો તમે તમારા સંકલ્પો વિશ્વ પુરુષમાં વાવી શકો છો. હા હા, આની ક્ષમતા છે. આમાં શ્રી કૃષ્ણ પોતાના સંકલ્પો વિશ્વ પુરુષમાં વાવી શકતા હતા. એ જો શક્યતા ન હોત તો એમણે વિશ્વ પુરુષનું દર્શન કરાવી શક્યા ન હોત. સમજી ગયા તમે? એ એક આ ક્ષમતાનો પ્રશ્ન છે, તમારી સાધનાની કક્ષાનો સવાલ છે. એ રીતે તમે જાગૃત થતા હો છો તો એને સુષુપ્ત નાડી પણ કહેવામાં આવે છે, સુષુમણા નાડી પણ કહેવામાં આવે છે, સંહિતા નાડી પણ કહેવામાં આવે છે, હિતા નાડી પણ કહેવામાં આવે છે. સમજી ગયા? આ છે જ્યારે તમે વૈશ્વિક ચેતનામાં પ્રવેશ કરો છો. વ્યક્તિગત ચેતનામાં તમે જ્યારે તમારું પ્રથમ રૂપાંતર થાય છે, ફર્સ્ટ ટ્રાન્સફોર્મેશન, સાયકિક ટ્રાન્સફોર્મેશન હોય છે, એ તમારું વ્યક્તિગત કક્ષાનું હોય છે. વ્યક્તિગત કક્ષાએ તમારા વ્યક્તિગત સ્વરૂપમાંના મન પ્રાણ શરીરનું તમે રૂપાંતર કરો છો. સમજી ગયા તમે? પણ તેમાંથી એ પછીનો સાધનાનો તબક્કો છે, તમે વૈશ્વિક કક્ષાએ કરશો. તમારી ચેતના છે, ચેતનાનો પ્રકાશ છે, એ તમારું શરીરના બહાર પણ ફેલાવા માંડે છે અને સમગ્ર વિશ્વમાં ફેલાતું જાય છે, સમગ્ર વિશ્વને આવરી લેતો હોય છે. એ વખતે તમારી ચેતના વિશ્વ પુરુષમાં પ્રવેશતી હોય છે. હવે જે પ્રકારે તમે આપણે રૂપાંતર કરતા વખતે જેમ સાયકિક રિપોર્ટ આમાં જે પ્રમાણે વ્યક્તિગત મન, વ્યક્તિગત પ્રાણ, વ્યક્તિગત શરીરનું રૂપાંતર કર્યું હોય છે, એ તમારે જ્યારે તમે યુનિવર્સલ સેલ્ફમાં પ્રવેશો છો, વિશ્વ પુરુષમાં પ્રવેશો છો, ત્યારે તમારે યુનિવર્સલ જે પ્રકૃતિ છે, વૈશ્વિક મન, વૈશ્વિક પ્રાણ અને વૈશ્વિક શરીરનું પણ રૂપાંતર કરવું પડે છે. સમજી ગયા તમે? દેટ ઇઝ યુનિવર્સલ ટ્રાન્સફોર્મેશન. આ શ્રી અરવિંદના અભિપ્રેત અર્થ છે. સમજી ગયા? આ તો આના સંદર્ભમાં આવે છે એટલે વાત તમને કહું છું. દેટ ઇઝ યુનિવર્સલ ટ્રાન્સફોર્મેશન. અને ટ્રાન્સેન્ડેન્ટલ એવો છે કે જેમાં વૈશ્વિક પુરુષ શેના પ્રમાણે કામ કરતો હોય છે, પ્રભુની જે પ્રેરણાઓ એને મળતી હોય છે એ પ્રમાણે કામ કરતો હોય છે. વૈશ્વિક પુરુષ પણ સ્વતંત્ર નથી જ, એને તો ઉર્ધ્વમાંથી પરમ પ્રભુમાંથી જે કંઈ પ્રેરણાઓ મળતી હોય છે એ અનુસાર એ કાર્ય કરતો હોય છે વગેરે. આ જ્યારે આ વિશ્વ પુરુષ પણ જ્યારે એ પરમ પ્રભુમાંથી આવતી પ્રેરણા બાબતમાં સભાન બને છે, પરમ પ્રભુ સાથે પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે, એ જ વખતે પછી ટ્રાન્સેન્ડેન્ટલ ટ્રાન્સફોર્મેશન થતું હોય છે. આ ત્રણ શરીરોમાંના એકબીજાના કનેક્શન્સ કેવી રીતે હોય છે એના માટે એક્સપ્લેનેશન આપવા માટે ઉપનિષદોમાં આ થિયરી આપેલી છે કે દેટ ઇઝ અ નેટવર્ક, એના કનેક્શન્સ છે. શ્રી અરવિંદે આનો બહુ ઉલ્લેખ કર્યો નથી, એક જ ઉલ્લેખ છે માતાજીએ એજન્ડામાં કરેલો છે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર વચ્ચે એક સિલ્વર કોર્ડ છે. આ શબ્દો એમણે વાપર્યો છે, સિલ્વર કોર્ડ. વિશેષતા જ્યારે તમારું સૂક્ષ્મ શરીર તમારું સ્થૂળ શરીર છોડીને બહાર જતું હોય છે, તમે નિદ્રામાં પડેલા હો છો અને તમારું સૂક્ષ્મ શરીર બહાર જાય છે અને વિવિધ લોકોમાં, પ્રાણમય લોકમાં અથવા મનમય લોકમાં પ્રવાસ કરતું હોય છે, ત્યાંનો અનુભવ લેતું હોય છે, એ વખતે તમારે આ જે શરીર, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બંને જોડનારી એક નાડી હોય છે, સિલ્વર કોર્ડ. અને એના ઉલ્લેખ પણ છે માતાજીએ પોતે કરેલા છે કે એક વખત માતાજી જ્યારે થિયો સાથે સાધના કરતા હતા ગૂઢ વિદ્યાની, એ વખતે એ સિલ્વર કોર્ડ કપાઈ ગયેલો, પરંતુ મિસેસ થિયો જે આ બાબતના જાણકાર હતા એટલે મને તરત તાત્કાલિક જોડી દીધા અને માતાજીને બચાવી લીધું. માતાજી કહે છે મને શક્યતા જ નહોતી, જીવવાની મારી શક્યતા જ નહોતી કે એ રીતે કપાઈ ગયેલો, પોતાને મેળે કપાયો નહોતો, મિસ્ટર થિયોએ કાપેલો હતો. એમનો સંકેત ત્યાં હતી. મૂળ વાત છે કે મિસ્ટર થિયો એ પાછળથી પણ જાહેર કર્યું છે કે મિસ્ટર થિયો એ તો એક અસુર માણસ હતો. એ આ અસુર લોકો છે એ શુદ્ધ આધ્યાત્મિક વિદ્યા એમને જોતી નથી, પણ પોતાના મનની શક્તિઓ, પ્રાણની શક્તિઓ વિકસાવીને આ જે ઇન્ટેરિયમ ઝોન છે, શ્રી અરવિંદને ઇન્ટેરિયમ ઝોન કહે છે, ઇન્ટરમિડિયેટ ઝોન, એટલે આપણું સ્થૂળ ભૌતિક જગત અને પરમ તત્વ વચ્ચે અનેક સપ્ત લોકોના સ્તર છે, ભૂ ભૂસ્વ મહજન તપસત્ય આપણે જે કહીએ છીએ એ સ્તર છે. અને એ સ્તરમાં બધે ઠેકાણે પોતાની ક્ષમતા વાપરી શકવાની ક્ષમતા વિકસાવવાનો હેતુ આ અસુરોનો હોય છે, ઇન્ટરમિડિયેટ ઝોનમાં. એટલે શ્રી અરવિંદે એક ઠેકાણે લખેલું છે, ઉલ્લેખ પણ આવશે આપણે કદાચ એ વિષય પર આવશું, કે આ પ્રકારે આનું પણ જ્ઞાન આપણે મેળવવાનું હોય છે. પણ એક વિચાર કરજો કે ધીસ ઇઝ આ અધ્યાત્મ નથી, દેર ઇઝ સમ લિમિટ. આ વસ્તુને જ્ઞાન મેળવવામાં અમુક વિવેકની મર્યાદાઓ છે, એ મર્યાદામાં રહીને જ તમારી આ ક્ષમતાઓ વિકસાવવાની છે અને આગળ ચાલે જવું છે. સમજી ગયા? તમે અહીંથી મુંબઈ જતા હો, વચમાં સુરત સ્ટેશન લાગતું હોય તો સુરત સ્ટેશનમાં શું છે, આ વખતે તમે નીચે ઉતરીને લટાર ના મારો, ગાડીનો ટાઈમ જોઈને ઉપર ચડી જાઓ તરત. સમજી ગયા ને? એ રીતે આ ઇન્ટરમિડિયેટ ઝોન છે, એનું જ્ઞાન મેળવવાનું છે, એની ક્ષમતાઓ પણ આપણે મેળવવાની છે. એ શક્યતા, એ બધું છે, એ બધું મેળવવાનું છે. પૂર્ણયોગમાં બધું આવે છે, પરંતુ એ વિવેકની મર્યાદામાં રાખીને તમારે આગળ ચાલ્યા જવું પડે છે. અને જ્યારે પ્રભુની પ્રેરણા થાય ત્યારે જ આ ક્ષમતાઓ તમારે વાપરવાની છે. આ ક્ષમતાઓ અથવા અષ્ટસિદ્ધિ જેને કહેવાય છે, એ તમે મેળવવાની જરૂર છે, પરંતુ એ પ્રભુની પ્રેરણા સિવાય વાપરવાની હોતી નથી. આ વિવેકની મર્યાદામાં રહીને જ આનો વિકાસ કરવાનો હોય છે. આમ વાત કરેલ છે, આ હિતાનાડી છે. સમજાયું? બીજો પ્રશ્ન તમે પૂછેલો કે બ્રહ્મતત્વ આજે પ્લસ પ્લસ કીધા, આવા ફોર્મ્યુલા તો ઘણા થતા હોય છે, પણ ઉપનિષદ સ્પષ્ટ કહે છે કે બ્રહ્મતત્વ સ્થળ કાળ ત્રયાતીત, એ એમનાથી અતીત વસ્તુ છે, એમાં આવતી આવિર્ભાવ જ્યારે કરે છે ત્યારે એમાં પ્રવેશ છે. તે સિવાય જે ઉપર કાળ છે એ સનાતન કાળ છે, જેમાં વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ એવા ભેદ નથી. જે કાળ સ્થિર છે, શાંત છે, એમાં કોઈ ગતિ નથી, એને સનાતન કાળ કહેવામાં આવે છે. એ સનાતન કાળમાં બ્રહ્મતત્વ છે. એ આપણે જેને કાળ કહીએ છીએ કે જેમાં ગતિ છે, પાસ થતો છે, એ કાળ જવાતો હોય એવો કાળ નથી, એ સનાતન કાળ કહેવામાં આવે છે. અને એને તંત્રમાં કાલી કહેવામાં આવે છે. કાલી, કાળના સ્વામી, કાળની શક્તિ, એ કાલી, એ શબ્દ અર્થમાં એ કહેવા છે. શ્રી અરવિંદ ઘણી વખત એમ કહે છે કે સાધનામાં કાલી અને કૃષ્ણની મદદ બહુ જરૂરી છે, ઘણી વખત વાત કરતા હોય છે. આ સંદર્ભ એમના ત્યાં હોય છે બધા. સમજી ગયા તમે? તો એ સનાતન કાળ એ વસ્તુ જુદી છે. અને આપણો આપણી ચેતના સંકુચિત થાય છે, સંકુચિત થાય છે ને, એટલે પછી આ જે પસાર થતા કાળનો આપણને અનુભવ આવે છે. આપણી ચેતના વિશાળ થઈને બ્રહ્માંડ વ્યાપી થઈ જાય પછી તમને એ કાળનો અનુભવ આવતો નથી, પછી બધું તમારી અંદર જ ચાલતું હોય છે, એની બહાર કંઈ જતું નથી. સમજી ગયા તમે? તો આ પ્રકારના કાળના પણ સંદર્ભો છે. યુનિવર્સલ ટાઈમ, ઇન્ડિવિજ્યુઅલ ટાઈમ, આ બધા શબ્દો છે વાપરેલા. આ તો સમજવા માટે, બૌદ્ધિક રીતે સમજવા માટે. વાસ્તવિકતા એ છે કે જ્યારે તમે વિશ્વ પુરુષમાં પ્રવેશીને એના ઉપર જાઓ છો ત્યારે સનાતન કાળમાં પ્રવેશી જાઓ છો, એ અનુભવની વાત છે. એમાં તો આપણે બહુ શાબ્દિક રીતે તો કંઈ વર્ણન કરી શકાય નહીં, પરંતુ આપણે સમજવા માટે એવું છે કે સનાતન કાળ એક વસ્તુ છે અને એક આ છે. આ જેને સનાતન કાળને મહાકાળ પણ કહેવામાં આવે છે, જે ભગવાન શિવનું નામ છે, મહાકાળ, મહાકાલેશ્વર. સમજી ગયા તમે? આ બધા સંદર્ભો છે બધા જુદા કાળના એમના. હવે હું આગળ વધું. થેન્ક યુ. આપણે સવારે આ સાધના શું છે, યોગ શું છે એ વિશે જોઈ રહ્યા હતા, અને એ વખતે આપણી અભિપ્સાનું આંતરિક સ્વરૂપ શું છે એ વિશે હું બધા વધારે વાત કરતો હતો. અભિપ્સા કેવી રીતે પ્રકટ થતી હોય છે, કયા પ્રકારનો આંતરિક ઉજાસમાં તમારી ચેતના હોય છે, અને એ ઉજાસમાં રહીને તમે કેવી રીતે પ્રભુ પ્રત્યે સમર્પિત થતા હો છો એનું વર્ણન હું કરતો હતો. પરિત્યાગ માટે બહુ કહેવાની વસ્તુ નથી, પણ પરિત્યાગના બે પાસા છે શ્રી અરવિંદે વર્ણવેલા. એક છે કે તમે જે આંતરિક એકાગ્રતા કરતા હો છો એ એકાગ્રતા અખંડ રાખવા માટે પ્રયત્ન કરતા હોય છે પરિત્યાગમાં, અને બીજી બાજુ કે એમાં કંઈ અવધાન નિર્માણ થતા હોય, અવરોધ નિર્માણ થતા હોય એનું નિવારવાનું પણ કામ કરતા હોય છે. સમજી ગયા? એના બે પાસા છે. એક કન્સ્ટ્રક્ટિવ સાઈડ છે પરિત્યાગની, કે એમાં તમે ફક્ત તમારો જે અંદર ભાવ છે, પ્રભુ પ્રત્યેનો ભાવ છે, પ્રેમ છે, ભક્તિ છે, એ ભાવને તમે ટકાવવાનો પ્રયત્ન કરતા હો છો, એ પરિત્યાગનો જ એક ભાગ છે. પરિત્યાગનો પોઝિટિવ સાઈડ છે. અને નેગેટિવ સાઈડ શું છે કે એ ભાવમાં વિક્ષેપ કરનારા જે કંઈ વિચારો, ભાવનાઓ જે કંઈ આવતા હોય એને તમે છોડવાનો પ્રયત્ન કરો છો, એ પરિત્યાગ છે. સમર્પણ વિશે મારે થોડીક વાત કરવાની છે. વિશેષતા સવારે જ શરદભાઈ જે ઉલ્લેખ કર્યો કે માતાજી જ્યારે પ્રથમ વખત શ્રી અરવિંદને મળ્યા અને તે વખતે શ્રી અરવિંદે કહેલું કે આટલું સમગ્ર સમર્પણ મેં જોયું નથી. આ સમગ્ર સમર્પણ શું છે? પ્રશ્ન એ છે આપણા કે સમર્પણ કરવું એટલે શું કરવું? માતાજી પોતાના વાર્તાલાપોમાં સમગ્ર સમર્પણ શું છે એનું બહુ ઘણું ડિટેલમાં વર્ણન કર્યું છે. જો તમે સંદર્ભ ક્યાંક મળશે તમે પુસ્તકમાં જોઈ લેજો તમે. પણ એક એનો સારાંશ ફક્ત કહી દઉં તમને કે શું છે. સમર્પણ કરતા વખતે માતાજીએ એ વખતે જે સમર્પણ કરેલી જે પ્રક્રિયા માતાજીએ પોતે અનુસરેલી એ વખતે શ્રી અરવિંદને સમર્પણ કરતા વખતે એ જ પ્રક્રિયા સમર્પણ કેમ કરવું એ શીખવતા વખતે વાર્તાલાપોમાં કહ્યું છે. એમણે એમ કહ્યું છે તમે ફક્ત તમારા બાહ્ય સ્વરૂપનું પણ સમર્પણ કરવું નથી, ફક્ત આંતર સ્વરૂપનું પણ સમર્પણ કરવું નથી, તમારી ચેતનાનું પણ નથી ફક્ત નથી કરવાનું, પરંતુ એના અંગો ઉપાંગો સાથે સમર્પણ કરવાનું હોય છે. અંગો ઉપાંગો સાથે સમર્પણ કરવાનું હોય છે. માતાજીનું કેવું હોય છે કે જ્યારે તમે સમર્પિત કરો, અને આ આ બધાનો સાર ક્યાં ગયો છે તો રાધાની પ્રાર્થના છે. તમે વાંચી જશે બધા લોકો, રાધાની પ્રાર્થનામાં આ બધો સાર આવી જાય છે. સમર્પણ, પૂર્ણ સમર્પણ શું છે એનો આખો ભાવ ત્યાં રાધાની પ્રાર્થનામાં આવી જાય છે. કે તમે સમર્પણ કરતા વખતે તમે આપણા ભૌતિક અંગની પણ દરેક વસ્તુ પ્રભુને અર્પણ કરતા જાઓ છો. તમે જો આપણી પરંપરાગત સાધનાની પદ્ધતિ જોશો ને એમાં એક ન્યાસ પદ્ધતિ છે. ન્યાસ શબ્દ તમે સાંભળ્યો હશે, ન્યાસ પદ્ધતિ. કે તમે જે પ્રભુનું, જે દેવતાઓની પૂજા કરતા હો છો એ એ બધાને તમે એક એક અંગમાં મૂકતા જાઓ છો. એ ન્યાસ એટલે મૂકવું, ન્યાસ એટલે મૂકવું, સ્થાપિત કરવું. શિલાન્યાસ આપણે કહીએ છીએ, શિલાન્યાસ, ન્યાસ એટલે મૂકવું. તમે કહો છો કે પ્રભુ અમારા મસ્તકમાં સ્થિર થાઓ, મારી આંખોમાં સ્થિર થાઓ, મારા નાકમાં સ્થિર થાઓ, મારા જીભમાં સ્થિર થાઓ, મારા કંઠમાં સ્થિર થાઓ, મારા બાહુમાં થાઓ, શિરો મે રાગવા પાતું રામ છે ને રક્ષા રામાં, એ પ્રમાણે છે બધું. દરેક વસ્તુમાં તમે મારા કાનમાં સ્થિર થાઓ, આ પ્રમાણે તમે કરતા જાઓ છો અને દરેક અંગ પ્રભુને સમર્પિત કરતા જાઓ છો. અને એ સમર્પિત કરતા વખતે એ અંગ પ્રકાશમય થઈ ગયું છે, ઓતપ્રોત થઈ ગયું છે, એવી રીતે ભાવના કરતાં કરતાં તમારે અર્પણ કરવું પડે છે. આ થયું ભૌતિક શરીરનું સમર્પણ. સમજી ગયા તમે? ભૌતિક શરીરના દરેક અંગનું તમારે સમર્પણ કરવાનું છે. આ જ વસ્તુ જ્યારે તમે ભૌતિક શરીરના રૂપાંતરની પ્રક્રિયા આવે છે એ વખતે વધારે ડિટેલમાં કરવાની હોય છે પરિવાર, પણ અહીંયા તો ફક્ત એક શરૂઆત હોય છે ફક્ત તમારે. તો તમે દરેક અંગનો કહો, જ્યારે તમે કહો છો કે હે પ્રભુ આ મસ્તક છે, આ મારું, આ અમારું મગજ છે, હું તમને અર્પણ કરું છું, તમે વાપરો, તમારી ઈચ્છા અનુસાર વાપરો, આ તમારું છે, ઇદમ ન મમ. તમે જે આહુતિ આપતા હો છો, જો તમે કહો છો આ કહેવાય છે, જે ભગવાનને તમે આહુતિ આપતા હો છો એને કહો ઇદમ અગ્નયે સ્વાહા ઇદમ ન મમ, ઇદમ પ્રાણાય સ્વાહા ઇદમ ન મમ, ઇદમ પ્રાણાય ઇદમ ન મમ. સમજી ગયા તમે? આ તમારો ભાવ હોવો જોઈએ કે આજથી પ્રભુ મારું એમનું મસ્તક છે, બ્રેન છે. આપણે આપણે ભૌતિક આપણે આજની ભાષામાં વાત કરીએ કે મારું બ્રેન છે એ પ્રભુ હું તને અર્પણ કરું છું, એને પ્રકાશ મેં કરી નાખ, એને તું સાધન તરીકે વાપર, તું એને એક એક કરણ તરીકે વાપર, મારી આંખો છે એ આંખોમાં આવીને તું વસ, તું મારી આંખો દ્વારા જુઓ. આ પ્રકારના ભાવો નિર્માણ કરતાં કરતાં તમે દરેક ઇન્દ્રિય, દરેક ભૌતિક શરીરનો દરેક ભાગ અર્પણ કરતાં કરતાં સંપૂર્ણ ભૌતિક શરીરનું તમારે અર્પણ કરી દેવાનું હોય છે. પછી આંતરિક સૂક્ષ્મ શરીરમાં તમે જાઓ છો. સૂક્ષ્મ શરીરમાં એ વખતે ચાર જ વસ્તુ કહેતા હતા, જેને અંતકરણ ચતુષ્ટય કહે છે. અંતકરણ ચાર ભાગ છે. આપણી જે જ્ઞાનની પ્રક્રિયા છે એના એ ચાર ભાગ વર્ણેલ છે. દેટ ઇઝ ધ વૈદિક સાયકોલોજી એને કહીએ છીએ અમે, વૈદિક સાયકોલોજી. કે આપણી સાયકોલોજી એ જુદી છે, અત્યારે જે મોડર્ન સાયકોલોજી છે એ જુદી છે, પણ વૈદિક સાયકોલોજી છે. વૈદિક સાયકોલોજી એમ કે તમે જે જ્ઞાન મળે છે, જે કંઈ સંવેદનો મળે છે તમને, એ કેવી રીતે મળે છે? એમાં ચાર તત્વો કામ કરતા છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનોબુદ્ધિ ચિત્ત અહંકાર ના અહમ, હા જો ને, આ શંકરાચાર્યનું આ સ્તોત્ર, આ આ ઉન્નતિ એમ કહે છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. મન છે એ શું કરે છે? મન તમારી વિવિધ ઇન્દ્રિયો, ભૌતિક વસ્તુઓના સંવેદનો, વાઇબ્રેશન્સ તમારી તરફ મોકલે છે. તમે ગુલાબનું ફૂલ જોતા હો તો ગુલાબનું ફૂલ જોતા વખતે તમારામાં તમારી જુદી જુદી ઇન્દ્રિયો કામ કરતી હોય છે. નાક દ્વારા ફક્ત તેને એમની મધુર સુગંધ તમે અનુભવી શકો છો, સમજી ગયા તમે. આંખ દ્વારા ગુલાબી રંગ જોઈ શકો છો. હાથના સ્પર્શ દ્વારા મૃદુ સ્પર્શ અનુભવી શકો છો, સમજી ગયા તમે. આ પ્રકારે જુદી જુદી ઇન્દ્રિયો પોતપોતાના સંવેદોને મોકલતી હોય છે. હવે આ સંવેદોને ભેગા કરીને એમને ગોઠવવાનું કામ મન કરતું હોય છે. એમાંથી એ માનસ પ્રતિમા નિર્માણ કરે છે, માનસ ચિત્ર નિર્માણ કરે છે, સમજી ગયા તમે. મનનું કામ છે બધી ઇન્દ્રિયોમાંથી જે રિપોર્ટ આવતા હોય છે એનું સંકલન કરવું, એડિટિંગ કરવું, અને એમાંથી સમગ્રતાથી જોવું શું છે આ, એ મનનું કામ છે. અને એના માટે મનને છે ઇન્દ્રિયોનો રાજા કહ્યો છે, એને ઇન્દ્ર કહ્યો છે, વેદોમાં ઇન્દ્ર કીધો છે, આપણે આપણી ભાષામાં કહ્યું છે મનનો રાજા કહ્યો છે. અને એના માટે જ પતંજલિ જે પૂરો ભાર મન પર મૂકે છે કે મનની વૃત્તિઓ શાંત કરો, મનનો વિષય શાંત કરો, એના યોગને રાજયોગ કહે છે. એનું મૂળ કારણ રાજયોગ એટલે મનનો યોગ. મન એ રાજા છે, ઇન્દ્રિયોનો રાજા છે, એ ઇન્દ્ર છે. અને આ પંચ વસ્તુ છે એ એના બીજા દેવતાઓ છે, એ દેવતાઓ દ્વારા એમને જે કંઈક ધ્યાન મળે છે એ આ ઇન્દ્ર ભીવું કરે છે. હવે આ માનસ પ્રતિમા નિર્માણ કર્યા પછી એ પ્રતિમાને એ બુદ્ધિ પાસે આપે છે. મન ઇન્દ્રિયો પાસે આવ્યું, મન બુદ્ધિને આપે છે. બુદ્ધિ એ જોય છે અને ચિત્તને પૂછે છે કે ભૂતકાળમાં આવો કોઈ અનુભવ હતો? એટલે ચિત્ત સોર્ટિંગ કરવા વાત કરે છે અને યોગ્ય રેફરન્સ કાઢીને કહે છે, હા ભૂતકાળમાં આવું જે ફૂલ હતું એને ગુલાબ કહેતા હતા. એટલે બુદ્ધિ સામે બે પ્રતિમાઓ ઊભી થાય છે, એક ચિત્તે મોકલેલી અને એક મને મોકલેલી. અને એ આઈડેન્ટિફાય કરે છે અને બુદ્ધિ કહે છે, ના આ ગુલાબનું ફૂલ જ છે, સમજી ગયા. સમજણ નિર્માણ કરવી એ બુદ્ધિનું કામ છે, સમજણ નિર્માણ કરવી એ બુદ્ધિનું કામ છે. બુદ્ધિ એ સમજણ પછી અહંકાર પાસે મોકલી આપે છે. અહંકાર કહે છે કે આ ગુલાબ છે, હવે મારે જીવનમાં એનો ઉપયોગ કેમ કરવો? એને ઈચ્છા થાય છે, મારે તોડી લેવું જોઈએ, મારા માટે હાથ લાંબો થાય છે, તમે તોડી લ્યો છો, સમજી ગયા. જ્યારે તમે ફક્ત ગુલાબ જુઓ છો અને તોડી લ્યો છો, આના વચ્ચે આટલી સાયકોલોજિકલ પ્રોસેસ ચાલતી હોય છે દરેક વસ્તુમાં. અત્યારે પણ જ્યારે તમે મારું પ્રવચન સાંભળી રહ્યા છો ત્યારે આ આખી પ્રક્રિયા પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન, તમારામાં ચાલતી હોય છે. હું જે બોલતો હોઉં છું એના વાઇબ્રેશન્સ હોય છે, તમારા કાન સ્વીકારે છે, એ મન લે છે, મન એક બુદ્ધિને સોંપે છે, બુદ્ધિ એના પ્રાણે અર્થ લગાડે છે, અહંકારને સોંપે છે, અને તમે સમજો હા બરાબર છે, હા આ બરાબર છે, આ બરાબર છે, મારો અનુભવ આવો જ છે, મારો અનુભવ આવો જ છે, સમજી ગયા તમે. આ આખી સતત કન્ટિન્યુઅસ પ્રક્રિયા આપણા અંદરની બાજુ અંતકરણમાં ચાલતી હોય છે. તો આ રીતે આ પ્રક્રિયા ચાલતી હોય છે. આને પણ સમર્પિત તમારે કરવાનું છે, આને પણ સમર્પિત કરવાનું છે. અને કેવી રીતે? કે પ્રભુ હું મારું મન તમને અર્પણ કરું, ફક્ત શાબ્દિક નહીં. મન પ્રભુને અર્પણ કરવું હોય તો મન જે કંઈ સંવેદનાઓ સ્વીકારતું હોય એમાં એને પ્રભુના દર્શન થવા જોઈએ જોઈએ જોઈએ, તો જ એ મનને અર્પણ કર્યું કહેવાય, સમજી ગયા તમે. ગુલાબનું ફૂલ જોતા વખતે ગુલાબ દ્વારા પ્રકટ થતી ચેતના, પ્રભુ કેવી રીતે પ્રકટ થઈ રહ્યા છે એનું તમને સંવેદનાઓ જાગે તો સમજો કે તમારું મન એક ક્ષણે તમે પ્રભુને અર્પણ કર્યું છે. આ વસ્તુ સમજી લો તમે. સાધના આ ફક્ત પાર્ટ ટાઈમ જોબ નથી, એટલે જે હોલ ટાઈમ જોબ, ધ્યાન રાખજો. હું કહું છું ને પાટલા ભક્તિ નથી, પાટલી બેસી ગયા એટલે ભક્તિ શરૂ, પાટલા નીચે ઉતરે કે સ્વિચ ઓફ, ચલો હવે જીવન, નથિંગ લાઈક દેટ. જીવન સમગ્ર જીવન યોગ છે, એનો અર્થ એમ છે કે 24 કલાક તમારે સાધના કરવાની છે આ પ્રકારે જ તમારો. તો જ્યારે તમે જે સંવેદના આવતી હોય છે એની દ્વારા પ્રભુનો સ્પર્શ તમને મળતો હોય છે, મનને પ્રભુ જ દેખાતા હોય છે, ત્યારે સમજવાનું કે તમારું મન સમર્પિત થઈ ગયું છે. બુદ્ધિ અર્થ લગાડતા વખતે એ પ્રભુના સંદર્ભમાં જ અર્થ લગાડે છે, પોતે ફક્ત અર્થ લીધા. આમાં જેમ ગુલાબનું ફૂલ છે મારે તોડી લેવું જોઈએ, વાપરવું જોઈએ, વાત પતી ગઈ, એવું નથી. બુદ્ધિ કહેતી કે પ્રભુ મને આ દ્વારા તું અનુભવ લેવરાવે છે, એનું કારણ શું, તારો કંઈક હેતુ છે, એ હેતુ હું સમજવા માગું છું, એને સિવાય એ પ્રમાણે હું જીવવા માગું છું, એ પ્રમાણે હું વર્તવા માગું છું, એ પ્રમાણે જીવનમાં લાવવા માગું છું, સમજી ગયા તમે. બુદ્ધિનું ટ્રાન્સફોર્મેશન આ રીતે થતું હોય છે. ચિત્ત, ચિત્તમાં તો આપણા અનેક જન્મોના સંસ્કારો છે, એ આપણું ભંડક્યું છે. ઘરમાં જોઈએ ઘર કેટલું સ્વચ્છ હોય પણ એનું ભંડકીયામાં બધું તૂટેલી ફૂટેલી વસ્તુ પડેલી હોય, એમાં આપણું જે અવચેતન છે અચેતન છે એ ચિત્તનો ભાગ છે. એમાં બધું આવે, બધી ભૂતકાળના અનેક જન્મોના સંસ્કારો એમાં છે. અત્યારે આ ક્ષણે આવતા અનુભવો પણ એમાં ઉમેરાતા જ જાય, કન્ટિન્યુઅસ ઉમેરાતા જાય છે. આ ચિત્તમાં બધા સંસ્કારો સંગ્રહિત છે બધા, અને એમાંથી જે સંસ્કાર જાગે એ પ્રમાણે તમારો વિચાર, એ પ્રકારે ભાવના નિર્માણ થાય, એ પ્રકારે વિચારો નિર્માણ થાય, એ પ્રમાણે તમારે કર્મો નિર્માણ થતા હોય છે. પણ પ્રભુ આનો ઉપયોગ કરતા હોય છે. પ્રભુ એમ કહે છે કે આ બધું જે સ્ટોક છે એ કંઈ બર્ડન નથી, એનો ઉપયોગ પણ પ્રભુ કરતા હોય છે. કેવી રીતે? કર્મના સિદ્ધાંત દ્વારા. કર્મના સિદ્ધાંત દ્વારા એનો ઉપયોગ તમારી સાધના, તમારી ચેતના વિકસાવવા માટે કરતા હોય છે. કે જે હોલ સ્ટોક છે એમાંથી જ્યારે આપણો ગત જન્મે આપણે જ્યારે મૃત્યુકાળ હતો અને આપણો ચૈત્ય પુરુષ જ્યારે શરીર છોડીને જવાનો વિચાર કરતો હતો ત્યારે ચૈત્ય પુરુષ શું કરે છે, એ વખતે મૃત્યુકાળે એની નજર સામેથી એના જીવનમાંના મહત્વના પ્રસંગો ચલચિત્રની જેમ પસાર કરવામાં આવે છે. આ દરેક વ્યક્તિને મૃત્યુ વખતે આ થતું જ હોય છે. રીકેપ્યુલેશન તમે કહો છો ને, આપણે કોમ્પ્યુટરની ભાષામાં ડાઉનલોડ કરો, તમે ડાઉનલોડ કરો તમે આ બધી વસ્તુ, અનુભવ છે બધે જિંદગીના એનો સારાંશ તમે ડાઉનલોડ કરી લેતા હો છો, એક સીડીમાં રાખી મૂકો છો, બીજું કંઈ નહીં. તો આ રીતે તમે કરતા હો છો અને પછી ચૈત્ય પુરુષ સંકલ્પ કરે છે કે આ જીવનમાં હું આ પ્રકારનો વિકાસ નથી કરી શક્યો, મારા આવતા જન્મે આ વિકાસ કરવાનો છે. સમજી ગયા? એ જન્મ એ રીતે કર્યા પછી ચૈત્ય પુરુષ દેહ છોડે છે અને પછી ધીમે ધીમે એ સૂક્ષ્મ શરીર પણ છોડી દે છે. કારણ શરીરમાં આવીને પછી બધા ચૈત્ય લોકમાં જઈને આરામ કરતો હોય છે. શ્રી અરવિંદ તો એમ કહે છે કે કદાચ એક જન્મ અને બે જન્મ વચ્ચે 700 થી 800 વર્ષનું અંતર પડી જાય છે. ઘણા એનું કારણ છે, આ એક એક શરીર છોડતા ઘણા વર્ષો લાગે છે. આપણે સ્થૂળ શરીર છોડ્યા પછી સૂક્ષ્મ શરીર છોડતા ઓગાળી નાખતા પાછા 150-200 વર્ષ લાગી જાય છે. તે પછી આગળ ધીમે ધીમે આજે જ્યાં સુધી સૂક્ષ્મ શરીર આપણું ઓગળી ગયેલું નથી હોતું ત્યાં સુધી આપણને આપણા સગા સંબંધીઓ બધાની સ્મૃતિ હોય છે. સમજી ગયા? વિશેષતા 100 વર્ષ તો હોય જ છે એમ કે છે. એના માટે આપણે ત્યાં એક પરંપરા છે, માન્યતા છે, એને આપણે પિતૃઓ કહીએ છીએ. બધા આપણા પિતૃઓ છે બધા, કે જેમણે હજી સૂક્ષ્મ શરીર ઉગાડેલું નથી અને જેમના અટેચમેન્ટ છે આપણા સાથે, હજી એમની અપેક્ષાઓ છે તમારી પાસેથી કે મારે આ જોઈએ મારે છે. અને આપણે કહીએ છીએ કે શ્રાદ્ધ કરવાનું કેટલા કરવાનું? 3 પેઢી. 3 પેઢી, 30 વર્ષની 1 પેઢી લ્યો તો 90 વર્ષ, 100 વર્ષ થઈ જાય છે. 100 વર્ષ એ શરીર ઉગળી જાય છે એટલે એનો એ કુટુંબ સાથેનો સંબંધ ખલાસ થઈ જાય છે. આનું બેકગ્રાઉન્ડ હર્ષદભાઈ આપણે અમને આપેલું છે એટલે હું ફક્ત બાકીની પૂરતા જ કર્યો છું કે બહુ સરસ બેકગ્રાઉન્ડ આપ્યું છે એટલે મારે આગળ તરત વધી જતા આવશે વસ્તુ કરવા માટે. તો એ પ્રમાણે જાય છે ચૈત્ય લોકમાં જેને આરામ કરે છે અને પછી ધીમેથી જે કંઈ હોય છે બધું પચાવતો જાય છે, ડાયજેસ્ટ કરે છે, વાગોળે છે. તમે જોયું છો ગામડામાં કે ભર બપોરે તડકો ધોમ તડકો તપતો હોય ત્યારે વડલા નીચે ગાયો ભેંસો બેઠી હોય છે અને વાગોળતી હોય છે. જે પહેલાં ઝડપથી ખાઈ લીધેલું હોય છે એ ફરીવાર વાગોળીને પચાવતી હોય છે. આ જ પ્રકારે વાગળવાની ક્રિયા આપણી થતી હોય છે અને વાગળવાની જે વાગોળતા વખતે જો દુઃખદ પ્રસંગો વધારે ઉભરાઈ આવતા હોય તો તમે એમ સમજો કે આપણે નરકમાં ગયા છીએ. જો સુખદ પ્રસંગો યાદ આવે તો તમે એમ કહો સ્વર્ગમાં ગયા છે. એ બીજી પર્સનલ કન્ડિશન્સ, ધ્યાન રાખજો, એ પર્સનલ કન્ડિશન્સ છે બધી. તો આ રીતે આ બધા લોકોની કલ્પના છે. પરંતુ જ્યારે તમે સૂક્ષ્મ શરીર ઓગાળી નાખો છો જ્યારે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલતી હોય છે. સૂક્ષ્મ શરીર હોય છે ત્યાં સુધી સ્વર્ગ નરક વગેરે બધું હોય છે, ધ્યાન રાખજો. ત્યાં સુધી આ ઇન્ટરમિડિયેટ ઝોન કહે છે માતાજી, એ ઇન્ટરમિડિયેટ ઝોનમાંથી આપણે પસાર થવું પડે છે એમ કહે છે. ઇટ ઇઝ નોટ એ કમ્પલસરી, તમારે પસાર થવું જ જોઈએ એવું નથી. તમે જો સાધના કરો તો તમે વાયા બીજા માર્ગે ડાયવર્ઝન દ્વારા ઉપર જઈ શકો છો, પરંતુ સર્વસામાન્ય જો સાધના ન કરી હોય તમારે તો પછી ઇન્ટરમિડિયેટ ઝોનમાંથી તમારે પસાર થવું પડે. એમાં સ્વર્ગ નરક બધું આવી જાય છે અને પછી જ્યારે સૂક્ષ્મ શરીર ઓગળવા માંડે છે, તમારે બધી અટેચમેન્ટ એ બધું હોવા માંડે છે, પછી તમારે ન કુટુંબ સાથે સંબંધ રહેશે, ન કોઈ વ્યક્તિ સાથે સંબંધ રહેશે. તમે ચૈત્ય પુરુષની અંદર પ્રવેશતા જાઓ છો અને ગરુડ પુરાણ કહે છે તમે વૈતરણી નદી પાર કરી. આ શબ્દ બધા કોડ વર્ડ છે આપણા માટે, સમજે. વૈતરણી નદી પાર કરી, તમે જુઓ ને કોઈ ગુજરી ગયા હોય તો ગરુડ પુરાણ બેસાડે છે, એનું વર્ણન તમે વાંચો એટલે તમને ખબર પડશે કે આ પ્રક્રિયા શું છે આખી. તો વૈતરણી નદી, એ વૈતરણી પાર કર્યા પછી યુ હેવ નો કનેક્શન્સ વિથ યુઅર ઓન ફેમિલી નાઉ. કારણ તમને ફેમિલી જો કોઈ ભાવના નખતું નથી, તમે ફક્ત શુદ્ધ ચૈત્ય પુરુષ થઈ ગયેલા હો છો અને ચૈત્ય પુરુષ તરીકે અંદર કરતા, અને ત્યાં તમે જ્યારે આ કરતા હો છો એ વખતે પછી જ્યારે નવો સંકલ્પ થાય છે, નવો જન્મ લેવાનો, એ વખતે શોધખોળ કરે છે કે મને મારી પ્રગતિના, મેં સંકલ્પ કર્યો છે એ પ્રકારની પ્રગતિ કરવા માટે મા બાપ ક્યાં છે, કયા મા બાપ મને સૂટ થશે, એટલે આખા વિશ્વમાં એ શોધતો હોય છે. એને આ જગત નથી દેખાતું હતું, પરંતુ વ્યક્તિની અંદર જે વિચારોના કારણે જે પ્રકાશ પ્રગટતો હોય છે એ પ્રકાશ એ જોઈ શકે છે, પ્રકાશના ઝબકારા જોઈ શકે છે અને એના પરથી ઓળખી શકે છે આમાં આ વિચારો હોય છે, આમાં વિચાર છે. જે મા બાપમાં એને સુટેબલ એવો પ્રકાશ દેખાતો હોય છે એના પેટે એ જન્મ લે છે. આ પ્રકારે એ નિર્ણય લેતો હોય છે. અર્થાત આ વસ્તુ શ્રી અરવિંદે સ્પષ્ટ કહી છે કે અમુક સાધનામાં પ્રગતિ કર્યા પછી જ આ હક્ક તમને મળે છે કે તમારા માતા પિતાના ચોઈસ લઈને તમારો જન્મ લેવો. પણ જ્યાં સુધી સાધના કરતા હોતા નથી ત્યારે કુદરત પોતાના નિયમો પ્રમાણે બધું ડિસ્પોઝ કરતી હોય છે, જ્યાં ત્યાં જ્યાં મોકલી દેતા હોય છે. પણ જ્યાં એક તમે વેન યુ બિકમ કોન્શિયસ ઓફ યોર સેલ્ફ, તમારી ચેતના બાબત સભાન બનો કે મારી ચેતનાનો મારે વિકાસ કરવો છે, ત્યારે પછી ત્યારની પ્રક્રિયાનું હું વર્ણન કરી રહ્યો છું. અને આ પ્રકારે પછી જન્મ લે છે અને એ જન્મ લેતો હોય છે. એ વખતે શ્રી અરવિંદને એક શિષ્યે પ્રશ્ન પૂછેલો કે ઘણી વખત એવું બાળક જન્મે છે કે એક કોઈ વ્યક્તિ 10 મહિના પહેલાં ગુજરી ગઈ હોય અને પછી કહે છે કે એ બાળક એની સ્મૃતિઓ બધી વ્યક્ત કરતું હોય છે, બીજા કોઈ ગામમાં જન્મેલું હોય છે. તો આનો જવાબ શું પછી આપણો છે? શ્રી અરવિંદ કહેલે એનું કારણ જુદું છે, બહુ સ્પષ્ટ, બહુ સરસ જવાબ આપ્યો છે. એનું કારણ છે, જ્યારે આ સૂક્ષ્મ શરીર છોડતો હોય છે, ઓગાળતો હોય છે, ત્યારે સૂક્ષ્મ શરીરમાં અમુક જે આપણી વાસનાઓ હોય છે અથવા વિચારો હોય છે એને કારણે એ આપણું પ્રાણ તત્વ છે એ પૂર્ણ વિઘટિત થતું નથી. એના આમ ઝુમકા ઝુમકા તૈયાર થઈ જાય છે, જાણે પૂરેપૂરું ઉગળી જતું નથી, એ પ્રકારે થાય. અને એવો એકાદો ભાગ, અવશેષ, કોઈ મૃત આત્માએ પોતાનું પ્રાણ શરીર છોડતા વખતે એમાંથી અલગ પડેલો એકાદો ભાગ હોય છે, એ વાતાવરણમાં તરતો હોય છે, અને સદભાગ્ય અથવા દુર્ભાગ્ય એ ભાગ એ વ્યક્તિના શરીરના બંધારણમાં વપરાય, સૂક્ષ્મ શરીરના બંધારણમાં વપરાઈ જાય છે. હવે એમાં ઓલી સ્મૃતિ સ્ટોર હોય છે, એને મનોગ્રંથિ કહીએ છીએ આપણે, મનોગ્રંથિ. આવી મનોગ્રંથિના કારણે આ ભાગ ઓગળતા નથી. જેટલી આપણી મનોગ્રંથિઓ વધારે હશે, સ્ટ્રોંગ હશે, એટલા આપણા આ ભાગો ઓગળવા મુશ્કેલ જાય છે. જેટલી મનોગ્રંથિ ઢીલી થઈ ગયેલી હશે એટલું તરત ઓગળી જશે અને વિશ્વ પ્રાણમાં આપણો પ્રાણ ઓગળી જાય છે, વિશ્વ મનમાં આપણું મન ઓગળી જાય છે. પણ નહીં તો પછી આ આ પ્રકારના કટકા કટકા તરતા હોય છે અને એમાંથી કોઈને વાપરીએ પછી એને સ્મૃતિ હોય છે, અને સ્મૃતિ સાથે પછી બાળક બોલે છે. પણ શ્રી અરવિંદે કીધું છે કે ઇનવેરિબલી, અચૂકપણે તમને એક દેખાશે કે એ છોકરો મોટો થાય એટલે પછી બધું ભૂલી જાય પાછું, પછી એને યાદ નથી આવતું નાનપણમાં આપણે શું બોલતા હતા. જ્યાં સુધી એ ભાગ એક્ટિવ હોય છે, હજી એ ભાગ એના શરીરનો, એના પ્રાણમય શરીરનો પૂરેપૂરો ભાગ બનેલો નથી હોતો, પોતાની સ્વતંત્ર અસ્તિત્વ રાખે છે, ત્યાં સુધી સ્મૃતિ બોલતું હોય છે બાળક. પણ જ્યારે ઉગળીને એ બાળકના પ્રાણમય શરીરનો એક અવિભાજ્ય ભાગ બની જાય છે, એની સ્મૃતિ ગાયબ થઈ જાય છે, પછી નોર્મલ ચાલી થઈ જાય છે. સમજી ગયા તમે? આ બધી ગૂઢ વસ્તુની વાત છે. આપણે આ બધું સમર્પણ કરવાનું છે, પૂર્ણ સમર્પણની હું વાત કરી રહ્યો છું કે આ બધી વસ્તુ આપણે સમર્પણ કરવા છે. મનને સમર્પણ કરતા વખતે દરેક સંવેદના દ્વારા પ્રભુના દર્શન થવા જોઈએ, પ્રભુનો સ્પર્શ મળવો જોઈએ. બુદ્ધિના દરેક વિચાર દ્વારા તમને પ્રભુનો સ્પર્શ મળવો જોઈએ. ચિત્તમાંથી ઉઠતા દરેક તરંગ દ્વારા તમને પ્રભુનો સ્પર્શ મળવો જોઈએ. અને અહંકારના દરેક નિર્ણય વખતે, દરેક સંકલ્પ શક્તિ વખતે એ તમારી ચેતનાના વિકાસ માટે જરૂરી છે. જરૂરી હોય તો હું કરીશ, ન તો નહીં કરું. આ પ્રકારની એક દિવ્ય વિવેક તમારામાં જાગૃત થાય તો ત્યારે તમે કહો છો કે તમે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ચારેને પૂર્ણ સમર્પિત કરી દીધા છે અને ત્યારે તમારું સૂક્ષ્મ શરીર પણ સમર્પિત થાય છે. કારણ શરીર એ તો સમર્પિત હોય જ છે, એ તો દિવ્ય શરીર છે, એ સમર્પિત હોય છે. આ રીતે જ્યારે આપણું ભૌતિક શરીર અને સૂક્ષ્મ શરીર બંનેને આપણે પૂર્ણ સમર્પિત કરીને પ્રભુ સાથે એકરૂપ થઈ જાય છે, એક જીવ થઈ જાય છે, ઓગળી જઈએ છીએ, ત્યારે એને કહેવાય છે સમગ્ર સમર્પણ. આ સમગ્ર સમર્પણ માતાજીએ 29 માર્ચ 1914 રોજ બપોરે 3:30 વાગે આ પ્રકારનું સ્મરણની પ્રક્રિયા કરેલી પોતે ત્યાં શ્રી અરવિંદને વંદન કરતા વખતે. અને શ્રી અરવિંદ ન્યુ દેટ પ્રોસેસ, એમને પ્રોસેસ બધી સમજાતી હતી, જોઈ શકતા હતા, અનુભવી શકતા હતા, અને એટલે એમણે કહ્યું કે માતાજી જેટલું સમગ્ર સમર્પણ મેં જોયું નથી. અહીં આપણે વિરમીએ હવે પ્રશ્નોત્તરી. પ્રશ્ન કોઈ હોય તો બોલાય. ના, એવું નથી. તુર્યાવસ્થામાં તમે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરનો ત્યાગ કરીને અંદર વધારે ઊંડા ચાલ્યા ગયેલા હો છો. એકાદી ફેક્ટરી, એક દાખલો આપો તમને, એકાદી ફેક્ટરી બંધ કરીને માલિક ઘેરે જાય, નિરાતે સૂઈ ગયો હોય, પણ એ ફેક્ટરી બીજે દિવસે શરૂ થઈ જાય પાછી. તમે ઊંઘમાં પ્રવેશતા વખતે તમે સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં જાઓ છો, સૂક્ષ્મ શરીરમાંથી કારણ શરીરમાં ચાલ્યા જાઓ છો, અને એ વખતે એક પ્રકાશમય અવસ્થામાં તમે સૂઈ જાઓ છો, ગાઢ નિદ્રા, સુષુપ્તિ જેને કહેવાય, સમજી ગયા તમે. પણ એમાંથી પાછા સૂક્ષ્મ શરીરમાં આવો છો તો પાછું ફેક્ટરી ચાલુ થઈ જાય તમારી. સવારે ઉઠતા વેઠ તમને ખ્યાલ છે મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારે આ કરવું છે, બધી ઉપાધિઓ તમને ઘેરી વળે છે તરત. શું શરીરમાં આવો છો તો એવું થતું છે. એ વખતે ટ્રાન્સફોર્મેશન હોતું નથી. જ્યારે સમુદ્ર આ સમગ્ર સમર્પણમાં એક અમુક કક્ષાનું રૂપાંતર પ્રકૃતિનું કરેલું હોવી જરૂરી છે. માતાજી સમગ્ર સમર્પણ કરી શક્યા કારણ એમણે પોતાની પ્રકૃતિને શરૂઆતમાં ટ્રાન્સફોર્મેશન કરેલી અને શુદ્ધ કરેલી, દિવ્ય કરેલી, એટલે કરી શક્યા. આપણે શરૂઆતમાં કરશું ને એ તો વિચારોથી ફક્ત વાત કરશું, આપણે વિચારોથી સમર્પિત કરવાનો ભાવ થશે, પણ એના સાથે ભાવો નિર્માણ થશે ન પણ થાય, સમજી ગયા તમે, થાય પણ ન પણ થાય, તો દેટ ઇઝ નો સમર્પણ. તમે મનથી ફક્ત બોલતા રહો અને ભાવ નિર્માણ ન થાય તો એ તો ફક્ત એક શાબ્દિક વસ્તુ થઈ ગઈ, પ્રાર્થના છે. તમે શાબ્દિક પ્રાર્થના કરો છો પણ અંદર ભાવો જાગતા નથી. પણ જ્યારે પ્રભુનો સ્પર્શ અચૂક રીતે હોવો જરૂરી છે, પ્રભુનો સ્પર્શનો અંદર અનુભવ હોવો જરૂરી છે, તો જ તમે આ તુરીય અવસ્થા એટલે આ બધા જાગૃત અવસ્થા, સ્વપ્નાવસ્થા, સુષુપ્તિ અવસ્થાની પેલી પારની એક અવસ્થા છે, પણ એ અજ્ઞાનમાંની જ અવસ્થા છે, એ અજ્ઞાનમાંની અવસ્થા છે. જ્યારે આ જે સમગ્ર સમર્પણની વાત કરે છે એ તો યોગમાંના યોગની પ્રક્રિયા છે, યોગનો વિકાસ છે આત્માનો, એમાંનો એક તબક્કો છે એવો, સમજી ગયા તમે. એટલે થોડોક તફાવત છે, બીજું કાંઈ નહીં. તુર્યાવસ્થામાં બધા જઈ શકે છે પણ સમગ્ર સમર્પણ બધા કરી શકતા નથી. આ મૂળભૂત વસ્તુ છે. મારે ત્યાંથી શરૂઆત કરે છે. બુદ્ધિ યોગમ દદામ્યહમ, ગીતાએ સ્પષ્ટ કહ્યું છે. અર્જુને આ પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણને પૂછેલો કે કોઈ સાધના કરતા કરતા મરી જાય તો એનું બધું ફોકટ જાય છે, બધું ખોટું જાય છે? નહીં. શુચિ નામ શ્રીમતાંગે હે યોગ ભ્રષ્ટો વિજાયતે. શુચિ નામ પવિત્ર એવા માતા પિતાના પેટે એ જન્મ છે. પછી શુચિ નામ શ્રીમતાંગે હે, એને પાછા રોટલાની ચિંતા પણ હોતી નથી. શ્રીમંત કુટુંબમાં જન્મે છે એ પછી એને એક જ કામ હોય છે, સાધના કરવી, સમજી ગયા. શુચિ નામ શ્રીમતાંગે હે યોગ ભ્રષ્ટો વિજાય છે. સાધના કરતા કરતા મૃત્યુ આવી જાય, એટલે કે યોગ ભ્રષ્ટ થઈ જાય, તો એને આ પ્રકારે થાય છે. અને એ વખતે ભૂતકાળમાં તમે જે સાધના કરેલ છે એની બધી ક્ષમતાઓ તમને વારસાગત રીતે આપવામાં આવે છે. બુદ્ધિ યોગમ દદામ્યહમ, જે કાંઈ બુદ્ધિનો યોગ બુદ્ધિનો તમે વિકાસ કરેલો હોય એ તમને આપવામાં આવે છે.
માણસ મૃત્યુ પામે છે પછી એની માણસ મૃત્યુ પામે છે, પછી એની વાસના રહી જાય છે, અને પછી એ મૂળ જે દેહ હોય છે ધારણ કરીને બીજાને દર્શન આપે છે, એનું શું કારણ?
ના, જ્યાં સુધી એ મેં કીધું ને, આ શ્રી અરવિંદજીને ઇન્ટરમેટ ઝોન કહે છે, જેને આપણે ભૂવરલોક કહીએ છીએ, આપણી ભાષામાં ભૂવરલોક કહીએ છીએ. ભૂવરલોક, આ ભૂવરલોક છે. ભૂવરલોક એટલે નિમ્ન પ્રાણનો પ્રદેશ. ભૂવરલોક એટલે નિમ્ન પ્રાણનો પ્રદેશ કે જેમાં સતત એ પ્રાણના ઉભરા પ્રકટ થતા હોય છે અને વિલય થઈ જતા હોય છે. ભૂવ એટલે નિર્માણ થવું, ઉભરો આવવો, સમજી ગયા? ભૂવરનો શબ્દ છે ઉભરો આવવો. સતત પ્રાણના ઉદ્રેકો થતા હોય છે અને એના અંદર તમે ગઢમથલમાં પડ્યા હોવ છો, એ શાંત થઈ જાય ત્યારે બીજો ઉભરો આવે છે, સમજી ગયા? આ પ્રકારની જે અવસ્થા હોય છે એને ભૂવરલોક કહેવામાં આવે છે. અને એવી અવસ્થામાં આ વાસનાઓ પ્રકટ થતી હોય છે. એવી અવસ્થા તમારું સૂક્ષ્મ શરીર ઉગળેલું ન હોવાથી તમારા કુટુંબીઓ સાથેના તમારા સંપર્ક પણ યાદ તમને હોય છે, અને તમે પ્રયત્ન પણ, આપણે પ્રયત્ન પણ કરતા હોય છે કે એમના સાથે સંપર્કમાં આવે અને કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો પૂરી કરવાની. એ થઈ શકે છે, ના નથી, એવું થઈ શકે છે. ઘણી વસ્તુઓ એવી થતી હોય છે આમાં. પણ એક સૂક્ષ્મ શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી આ ઘટનાઓ, તે પછી નહીં. પૂરું કરીએ.